Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala Sayyidina Muhammad wa ala alihi wa sahbihi wa ala man tabi'ahum bi ihsanin ila yawmiddin. Amma ba'du fa'uzu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. Wa laqad na'lamu annaka yadhiqu sadruka bima yaqulun. Fasabbih bihamdi rabbik wa kum minas sajidin wa'bud rabbaka hatta ya'tiyakal yaqin. Sadaqallahu maulana al-azim. ہماری گجراتی اردو عربی فارسی مکس ہوئی છે એટલે હું પ્રથમ તમારા સામે ક્ષમા યાચના કરું છું કેમ કે દિવસના અંદર જેટલા પણ ક્લાસ મારે લેવાના હોય પડાવવાના હોય તેમાં અરબી ઉર્દુ પર્શિયન લેંગ્વેજ મારા સામે હોય છે એટલે જો કોઈ શબ્દ એવા બીજી ભાષાના આવી જાય તો મને માફ કરજો. મને એવું લાગતું નથી કે હું કોઈ સ્કૂલ કે હાઈસ્કૂલના પ્રોગ્રામમાં હાજરી આપતો હોઉં. મને એવું લાગે છે જ્યારથી અહીંયા હાજરી આપી એનથી પહેલાં પણ અહીંયા આવવાનું થયું છે, એવું લાગે છે કે કોઈ જામિયા કોઈ દારુલ ઉલૂમ કોઈ મદરેસાના પ્રોગ્રામના અંદર હું ઉપસ્થિત રહ્યો છું એવું મને લાગે છે. અને જેનું કારણ એ છે કે વિદ્યાર્થીઓના ડ્રેસ કોડ, વિદ્યાર્થિનીઓના ડ્રેસ કોડ જોઈને મને બહુ જ આનંદ અને બહુ જ ખુશી છે કે એક ઘણો જ સારો એ લોકોએ દેખાવ, કફની હોય, માથા પર ટોપી હોય, બુરખીઓ હોય, અને શિક્ષકો જે લોકો પણ સ્ટેજ પર આવ્યા, માશાલ્લાહ બધા દાઢીના સાથે આવ્યા, એ બધું જોઈને મને બહુ જ ખુશી થઈ કે એક બહુ જ સારા સંસ્કાર અને સારા માહોલના અંદર એજ્યુકેશન અને શિક્ષણ આપવામાં આવે છે, જે બદલ અહીંયાના આખા સ્ટાફને, કમિટીને અને વાલીઓને મુબારકબાદ આપું છું. અલ્લાહ તાલા આ સિલસિલાને ખૂબ કબૂલ કરે અને ખૂબ જ આગળ વધારે. ખરેખર એ બહુ જ મને સારું લાગ્યું આ વસ્તુ જોઈને. બીજી વસ્તુ જેણે મને બહુ પ્રભાવિત પહેલાં પણ કરી છે અને આજે પણ હું પ્રભાવિત થયો છું તે વસ્તુ એ છે કે આ શાળાના અંદર દેશને આજે જે વસ્તુની જરૂરત છે શિક્ષણના સાથે તે આપવામાં આવી રહ્યું છે. આજે જો આપણા ભારત દેશને કોઈ વસ્તુની જરૂરત હોય તો તે કોમી એકતા, દેશવાસીઓ બધા એક થઈને એક સંપના સાથે રહીને એકબીજાનું આદર સન્માન કરીને દેશની પ્રગતિના માટે કામ કરે તેનો સુંદર ઉદાહરણ આ સ્કૂલના અંદર જોવા મળે છે. વિદ્યાર્થીઓમાં, શિક્ષક શિક્ષિકાઓમાં અને અત્યારે પધારેલ મહેમાનોના અંદર જ્યારે હિન્દુ મુસ્લિમ બંદેવ સમાજના લોકો લાભ લેતા હોય, એક સાથે એકત્ર થતા હોય ત્યારે આપણને અલ્લામા ઇકબાલ ખૂબ યાદ આવે છે, મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના, मजहब नहीं सिखाता, आपस में बैर रखना, हिंदी है हम, हिंदुस्तान है वतन हमारा। आज इनी बहुत जरूरत है। सम्मान ना अंदर जे गुलदस्तो आपवा मां आव्यो, फूल दानी आपवा मां आवी, फूलो आपवा मां आव्या, ये मात्र सम्मान नहीं पण एक मैसेज छे, एक संदेश छे। आ फूलदानी जुओ, एना अंदर लीला लीला पातरा पण छे, लाल फूलो पण छे, सफेद फूलो पण छे, केटलो सुंदर आ देखाव छे। अने आ फूलोनो देखाव विविध रंगोना फूल अने पांदड़ाओ वड़े छे। त्यारे हूँ कहीश कि आपणो भारत देश समग्र जगतना अंदर अति सुंदर अने खूबज प्रगति करशे, ज्यारे आ फूलना जेम विविध धर्मना रंगो, विविध धर्मनी विचारधाराओ, विविध धर्मनी मान्यताओना साथे पोतपोतानी जगह पर धर्म पर पालन करीने देशनी उन्नति अने प्रगति माटे आपणे सेवा करीशुं, भेदभाव भूली जईशुं अने एक थईने ज्यारे देशने आगळ वधारवानी मेहनत करीशुं, ત્યારે સમગ્ર જગતના અંદર આપણું માથું ઊંચું થશે ને આપણે સાચી રીતે કહી શકીશું સારે જહાં સે ઈચ્છા હિન્દુસ્તાન હમારા। એટલે આ સ્કૂલ માત્ર શૈક્ષણિક સંકુલ નથી, કોમી એકતા અને આજે દેશને જે જરૂરત છે આપણે બધા એક થઈને દેશની પ્રગતિ માટે કામ કરીએ તેનું સુંદર ઉદાહરણ છે, જે બદલ સમગ્ર સ્કૂલ સ્ટાફને, કમિટી સભ્યોને, પ્રમુખ શ્રી, સેક્રેટરી શ્રી અને વિદ્યાર્થીઓ અને ઓના વાલીઓને ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું। આજે આપણા દેશને એની ખૂબ જ જરૂરત છે। હું તો કેટલાક ભાષણોમાં, પ્રોગ્રામોમાં કહી ચૂક્યો છું ને આજે પણ કહું છું, બહુ જ કોન્ફિડન્સ અને વિશ્વાસના સાથે કહું છું, જો દેશના અંદર 15 વર્ષ સુધી એક પણ ક્રિમિનલ રાઇટ ન થાય, કોમી રમખાણો ન થાય અને દેશના અંદર વસતા દરેક ધર્મના નાગરિકને બંધારણે આપેલા હક્કો મુજબ પ્રગતિ કરવાનો અવસર અને મોકો મળે, તો 16મું વર્ષ એવું હશે કે ભારત વિશ્વની મહાસત્તા તરીકે હશે। આજે આપણા દેશને એની ખૂબ જ જરૂરત છે કે દરેકનો વિકાસ થાય, દરેકને આગળ વધવાનો અવસર આપવામાં આવે। એટલે હું ખૂબ ખૂબ આ સારો મંજર જોઈને મુબારકબાદી આપું છું। ત્રીજી વાત કહીશ, નિવૃત્તિના શબ્દો જેના સાથે આજે બોલવામાં આવી રહ્યા છે તેવા માનનીય રફીક સાહેબ માટે, રફીક અરબી ભાષાનો શબ્દ છે, એનો ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો એનો ભાષાંતર એવું થાય જે બધાનો ફ્રેન્ડ હોય એને અરબીમાં રફીક કહેવામાં આવે છે। એટલે કે તમે બધાએ સાંભળ્યું કે જે વ્યક્તિએ સતત 35 વર્ષ સુધી બધાના મિત્ર બનીને સેવાઓ આપી હોય તો તેવડના માટે તો બસ આપણે એટલું જ કહેવાનું હોય છે કે અલ્લાહ એવાની સેવાઓને કબૂલ ફરમાવે, એટલું જ આપણે કહેવાનું હોય છે। અને એક વાત યાદ રાખવી, આપણી નિવૃત્તિનો દિવસ છે જે દિવસે આપણો જનાઝો ઉઠાવવામાં આવે તે નિવૃત્તિનો દિવસ છે। એટલે મેં કુરાનની આયત પંક્તિ તમારા સમક્ષ રજૂ કરી, કુરાનમાં અલ્લાહ તઆલા કહે છે વઅબુદ રબ્બકા હત્તા યાતિયકલ યકીન, મોત આવે ત્યાં સુધી, મૃત્યુ સુધી માણસે સેવાના કામોમાં પરમેશ્વર અને પેદા કરનાર અલ્લાહની આજ્ઞાઓના પાલન કરવામાં સતત લાગેલું રહેવાનું છે। જે દિવસે આપણું મૃત્યુ થાય અને જનાઝો નીકળે તે દિવસ આપણા માટે નિવૃત્તિનો હશે. અને જેણે સતત પોતાના જીવનને સંઘર્ષમાં, સેવાઓમાં, ચાહે તે સેવા શૈક્ષણિક હોય, સામાજિક હોય, દેશની હોય, સેવાના અંદર જેણે પોતાનું જીવન વિતાવ્યું, તો મૃત્યુનો દિવસ તેના માટે ખરેખર ઈદનો દિવસ હશે, ખુશીનો અવસર હશે. એટલે આપણે સતત જીવનને સેવામાં રાખવાનું છે, એ જ આપણને કુરાનની તાલીમ છે, અલ્લાહનો હુકમ છે કે વ્યક્તિ કદી નિવૃત્ત થતો નથી. મક્તબે ઇશ્ક કે અંદાઝ નિરાલે દેખે. વિદ્યાર્થી બાળકો, કેટલો સુંદર એક શેર છે ઉર્દુનો, મક્તબે ઇશ્ક કે અંદાઝ નિરાલે દેખે, ઉસે છુટ્ટી ન મિલી જિસને સબક યાદ કિયા. લેસન કરવા વાળા માટે, મહેનત કરવા વાળા માટે કોઈ દિવસ વેકેશન અને છુટ્ટી આવતી નથી, નિવૃત્તિ આવતી નથી. તેણે તો સદાય મહેનતમાં લાગવાનું હોય છે. અને જે દિવસે જીવનનો સૂરજ આથમતો હોય, તે દિવસે તે અલ્લાહની જન્નતમાં, સ્વર્ગમાં ખુશી ખુશી જતા હોય, એ જ એવળના જીવનની સફળતા હોય છે. એક ઉર્દુના શાયરે બહુ સુંદર વાત કહી છે, જહાં મેં અહેલ ઈમાં સૂરતે ખુરશીદ હોતે હૈ, ઇધર નિકલે ઉધર ડૂબે, ઉધર ડૂબે ઇધર નિકલે. કે જેવી રીતે કે સૂર્ય કોઈ દિવસ આથમતો નથી, આપણને એવું લાગે છે કે ભારતમાં આથમી ગયો, પણ આપણે આગળના દેશોના અંદર જઈએ તો ત્યાં સૂરજ ક્યાંક તો સૂર્યોદય થઈ રહ્યો હશે, અથવા મધ્યાહ્ન કાળમાં હશે, અથવા સાંજના સમયે હશે. ખગોળ શાસ્ત્રમાં તમે વાંચો છો કે સૂરજ 24 કલાક જગતમાં કોઈ ને કોઈ સ્થળે પોતાની સેવામાં લાગેલો હોય છે. એવી જ રીતે આપણે જીવનના અંત સુધી સેવાના કામોના અંદર લાગી રહેવાનું છે. હું તમને એક બે વાત રજૂ કરીશ. ભારત દેશના મહાન રાષ્ટ્રપતિ, ડોક્ટર, સાયન્સમેન, મિઝાઇલમેન અબ્દુલ કલામ સાહેબના જીવન વિશે, કેટલું સાદું જીવન એઓ વિતાવીને ગયા. આદર્શ વ્યક્તિ હતા. અબ્દુલ કલામ સાહેબની જીવનની એક વાત આપણા ગુજરાતના એક બહુ જ પ્રકાશિત, પ્રકાશન ધરાવનાર સમાચાર પત્ર ગુજરાત સમાચારમાં એક દિવસે એક એવળની વાત આવી, મેં તેનું કટિંગ સાચવીને રાખ્યું છે. એઓના રાષ્ટ્રપતિ કાળમાં એવળના સગા સંબંધીઓ એઓના વતનથી એઓને મળવા માટે આવ્યા, મુલાકાત માટે આવ્યા દિલ્હી. રાષ્ટ્રપતિજીએ એવો ચાહતે તો રાષ્ટ્રપતિ ભવનનો કાર અને ગાડીઓનો કાફલો પોતાના મહેમાનો અને સગા સંબંધીઓના સ્વાગત માટે મોકલી શકે. પણ કેટલા પ્રમાણિત અને કેટલા ચોખ્ખી છબી ધરાવનાર એવો વ્યક્તિ હશે. એઓએ ગાડી રેલવે સ્ટેશન પર લેવા મોકલાવી, પોતાના સેક્રેટરીનો ઓર્ડર આપી દીધો કે મારા મહેમાનો દિલ્હીમાં ઉતરે અને દિલ્હીથી પરત થાય ત્યાં સુધી જે કણ ભાડું ગાડી અને કારનું થાય, રાષ્ટ્રપતિ ભવનના અંદર મહેમાનો માટે, અતિથિઓ માટે જે રોકાવાની જગ્યા છે તેના અંદર જે કંઈ ભાડું થાય, એ લોકોનું જમવાનું થાય, તેનો હિસાબ ચોક્કસ અલગ લખવો, એવોએ પોતાના સેક્રેટરીશ્રીને ઓર્ડર આપ્યો. અને 5-6 દિવસના રોકાણ પછી જ્યારે સગા સંબંધીઓ વતન પરત જાય છે, રાષ્ટ્રપતિ શ્રીએ પોતાના પ્રાઇવેટ પગાર ફંડમાંથી પોતાને ત્યાં આવનાર મહેમાનોનું લગભગ 3 લાખ રૂપિયા ઉપર જેટલું બિલ ચૂકવણી કરી દીધી સરકારના એકાઉન્ટના અંદર. આવા પ્રમાણિક સ્વચ્છ છબી ધરાવનારા કે જેઓ પોતાના મહેમાન માટે પણ સરકારી સેવાઓને સ્વીકારવા તૈયાર ન હોય, એવા વ્યક્તિત્વ ધરાવતા લોકો આજે આપણા આદર્શ છે, નમૂનો છે. અને તેવો કામ આપણે કરીશું તો દેશની સાચી સેવા કહેવાશે. તમારા માટે ઘણાને કદાચ નહીં ખબર હોય, એવન આ જીવનનું ઉદાહરણ પણ એક મેગેઝિનમાં આવ્યું. એવો બિહારમાં એક જગ્યાએ એક ખાનકા અને મદરસામાં ગયા રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સાહેબ. ગયા તો મદરેસાના અંદર જે હાફિઝ આલિમ કારી મુફ્તી બનવાવાળા સ્ટુડન્ટોના સામે એઓનું બયાન રાખવામાં આવ્યું, ભાષણ રાખવામાં આવ્યું. તો રાષ્ટ્રપતિશ્રી ઉભા થયા. વિચારો કે એક મદરેસામાં જઈને રાષ્ટ્રપતિશ્રી શું ભાષણ કરશે. એમણે શરૂઆત એવી રીતે કહી કે વિદ્યાર્થીઓ તલબા એક ઇઝામ અલહમદ શરીફ મેં પઢતા હું, ફિર અલહમદ શરીફ કા હિન્દી મેં તુમ્હારે સામને ટ્રાન્સલેશન કરતા હું, ઓર આપ સબકો મેં વિનંતી કરતા હું કે મેને અલહમદ શરીફ સહી પડી, ઉસકા ભાષાંતર ટ્રાન્સલેશન સહી કિયા, વો આપ સુન કરકે મુજે બતલાવો. આખો જેટલો પણ શ્રોતા ગણ ત્યાં હતો આશ્ચર્ય ચકિત રહી ગયા કે એક મિઝાઇલ મેન સાયન્સ મેન અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ શ્રીએ અલહમદ શરીફ બહેતરીન સુંદર તજવીજના સાથે સંભળાવી અને તેનો હિન્દી ભાષામાં સુંદર ભાષાંતર કરીને સંભળાવ્યો. આખો શ્રોતાગણ આશ્ચર્ય ચકિત રહી ગયો. એટલે કે આપણે કુરાન, પૈગંબર સાહેબની હદીસ અને શિક્ષણ બંધેવને સાથે લઈને ચાલવાનું છે અને બંધેવને આપણે આપણા જીવનના અંદર લાવવાનું છે. એના અંદર જ આપણી સફળતા અને આપણી કામયાબી છે. રાષ્ટ્રપતિ કાળના દરમિયાન અબ્દુલ કલામ એકવાર સુરત પધારેલા પદવીદાન સમારંભના અંદર, અને તે વખતે સુરતમાં એરપોર્ટ કાર્યરત ન હતું, તો દમણના કોસ્ટ ગાર્ડના એરપોર્ટ પર એવર્ડનું પ્લેન આવ્યું હતું અને ત્યાંથી બાય રોડ એવો સુરત આવ્યા હતા. અને જોગાનો જોગ રમઝાન મહિનો હતો. અજીબ સાંભળવા જેવી વાત છે, જ્યારે પદવીદાન સમારંભ પૂર્ણ થાય છે, પૂરા સ્કોટ અને સિક્યુરિટીના સાથે એવો દમણ પરત થાય છે, તો રસ્તામાં એક મસ્જિદથી ગાડી પાસ થાય છે રાષ્ટ્રપતિશ્રીની. તો ગાડીના કાચ ઉતાર્યા તો અઝાનની આવાજ, મગરીબની અઝાનની કાનના અંદર આવી. તો પોતાના ગજવામાંથી ખજૂર કાઢ્યું અને પોતાના મોઢાના અંદર મૂક્યું અને ઇફતાર અને રોઝો છોડ્યો. એવણે આ લોકોએ આંખે જોયું તે વેળા કે રાષ્ટ્રપતિ શ્રી પદવીદાન સમારંભમાં આવ્યા પણ રોઝાના સાથે અને રમઝાનના આદર અને સન્માનના સાથે. અને ત્યાંના લોકલ ન્યૂઝપેપરો એની નોંધ લીધી કે આને કહેવાય વ્યક્તિ કે એક તરફ ધર્મ પર ચુસ્તપણે અમલ અને સાથે દેશના રાષ્ટ્રપતિ પદે બિરાજમાન સાયન્સમેન મિઝાઇલમેન. આજે આપણને આવા વ્યક્તિઓની સમાજના માટે જરૂરત છે. સાચી વાત છે, ગરીબોની દુઃખીઓની સેવા કરો. જેવી રીતે કે બશીર સાહેબને અલબલાક મંથલી મેગેઝીનમાં ઘણી વાર એવર્ડના વિશે વાંચવા મળ્યું, પહેલી વાર સાંભળવાનો મોકો મળ્યો. એમણે ઘણી સારી વાત આપણને કહી કે સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ. કોઈ ગરીબ દુઃખીની ખિદમત કરો એ અલ્લાહની ખિદમતના બરાબર છે. એ હદીસે કુદસીનો મફહૂમ છે. હદીસે કુદસીમાં એ વાત આવેલી છે. અને ડોક્ટર ઇકબાલ સાહેબ બી કહી ગયા છે, તમન્ના દર્દ દિલ કી હૈ તો કર ખિદમત ફકીરો કી, તમન્ના દર્દ દિલ કી હૈ તો કર ખિદમત ફકીરો કી, નહીં મિલતા યે ગોહર બાદશાહો કે ખઝીનો મેં. આવો ગરીબોની દુઃખીઓની સેવાના કામો કરો અને તે સેવામાં આગળ વધો. કોઈકની દિલની દુઆ આપણી આ દુનિયા અને ત્યાર પછીનું જીવન આખિરત બંદેને ઇન્શાલ્લાહ બનાવી દેશે. ને અલ્લાહ તાલાને તે વ્યક્તિથી બહુ જ પ્યાર છે કે જે કોઈ દુઃખીની બીમારની સેવા કરતો હોય એવો બંદો અલ્લાહને બહુ જ પસંદ છે. એ જન્નતમાં જવાનો શોર્ટકટ રસ્તો છે. સેવા અને ખિદમતના વડે જન્નતના અંદર જવું બહુ સરળ અને બહુ આસાન છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌને કહીશ, એક ટાર્ગેટ પોતાના જીવનમાં નક્કી કરો કે આ લક્ષ્યાંક સુધી મારે પહોંચવાનું છે, અને તેના માટે દુઆ પણ કરો, દુઆ કરાવો અને મહેનત કરો. આ ત્રણ વસ્તુ, પહેલા પોતાનો ટાર્ગેટ નક્કી કરો, ત્યાર પછી દુઆ કરો અને કરાવો, અને પછી મહેનતમાં લાગી જાઓ. ચોક્કસ તમારા ટાર્ગેટથી તમે જરૂર આગળ વધશો અને દેશ, સમાજ, ધર્મ દરેકની સેવાના અંદર તમે ખૂબ જ આગળ વધી શકશો. જેવી રીતે કે બશીર સાહેબે કહ્યું, સિમ્પલ લાઈફ એન્ડ ગ્રેટ હાઈ થિંકિંગ ઇઝ ધ સિક્રેટ ઓફ ધ સક્સેસ લાઈફ. કે તમે સાદગી ભર્યું જીવન અને મહાન તમારા વિચારો હોય, ઉચ્ચ કોટીના તમારા વિચારો હોય, એ જ સફળ જીવનની ચાવી કહેવાય છે. એ જ સફળ જીવનની ચાવી કહેવાય છે. એટલે કોઈને કોઈ ટાર્ગેટ બનાવો, મારે ડોક્ટર બનવું છે, મારે વૈજ્ઞાનિક બનવું છે, મારે પ્રોફેસર બનવું છે, અને તેના પછાડી મહેનત કરો. ચોક્કસ સફળતા તમારા કદમ ચૂમશે અને તમે આગળ વધશો. ખરેખર ખરોડના માટે માનનીય બશીર સાહેબે જે વાત કરી, તો મેં તો દુનિયાના કેટલા દેશોમાં ખરોડવાળાઓની સફાવતો માણેલી છે, માત્ર જોયેલી નથી. આફ્રિકન કન્ટ્રીઝમાં હોય કે ઇંગ્લેન્ડ, કેનેડામાં હોય, મારા ઘણા બધા યજમાનો ખરોડના ભાઈઓ છે. ખરેખર એ લોકો ખરા શબ્દોમાં વિશાળ દિલના લોકો છે. અલ્લાહ તાલા એ લોકોની હિંમત, સહાવત ને કબૂલ ફરમાવે. રફીક સાહેબ આજે વિદાય રહી રહેલા છે, એક માત્ર રસની વિદાય છે. સંબંધ કોઈ દિવસે ખતમ થતા નથી, સેવાઓ અવિરત ચાલુ રહે છે અને સદાય સેવાઓ બાકી રહે છે. અલ્લાહ તાલા ખૂબ ખૂબ કબૂલ ફરમાવે. ખૂબ મુબારકબાદી, મને બહુ જ ખુશી છે કે સ્કૂલ, હાઈસ્કૂલ, સંકુલના અંદર તમે એક ધાર્મિક પદ રાખવાવાળા, અમારા નામ સાથે મુફ્તીનો શબ્દ હોય એને પણ દાવત આપી ને તમે પોતાના એક ભાઈ તરીકે મને બોલાવ્યો, તે બદલ હું ખૂબ ખૂબ શુક્રિયા અને આભારની વ્યક્તિ લાગણી કરું છું. હું આમાં આ લઈને આવી જઈને
Thank you.